પૂજ્ય બેનશ્રી ચંપાબેનના નિયમસાર કળશ 25-26-27 નો સાર.
મુખ્ય પણ શક્તિ રચીને પ્રગટ કરે એવો પદ્ધતિ બધા અધ્યાત્મ કઈ કહેતું નથી, દ્રષ્ટિ કઈ જ્ઞાનની વાતને તોડતી નથી. તો ઉરાપણું છે તત્વ વસ્તુ, તત્વને તોડીને ઉપરથી વાત કરવાની હોતી નથી. તત્વ તો એમને રાખીને વાત કરે છે. એવું દ્રષ્ટાંત છે કે સપ્તમ દ્રવ્ય હો જાતા હે, જેસે છ દ્રવ્ય થઈ જાય છે, તત્વ બદલી જાય છે. કે દ્રષ્ટિની અપેક્ષા બહારનું દેખાતી નથી, પર્યાય એટલે પર્યાય નથી એમ છે. એ તો એક દ્રષ્ટિમાં દેખાતી નથી, દ્રષ્ટિના જોરમાં કહેવાય એટલે પર્યાય વહી ગઈ છે. તત્વ છે ને આમાં જે દ્રષ્ટિની અપેક્ષાએ વાત કરવામાં આવે છે, શૈલી જુદી ને પછી બધી બીજી બીજી ભાષામાં બોલતા ઓલા પર્યાયના પ્રદેશ જુદા, બધા પ્રદેશ જુદા છે. એકને પ્રદેશ તો ગુણ પોતે ટકે છે ને પોતે પરિણમે છે. બધા પ્રદેશ જુદી ગુણ એનો કેવો અર્થ કહે, એ ત્રણ સતના કટકા નથી, સતનો વિસ્તાર છે. એક જ સત વિસ્તાર પામેલો છે, દ્રષ્ટ ગુણ સત પર્યાય. સત્તા ગુણ છે એ બધામાં વ્યાખ્યો, એ સત્તા ગુણ દ્રવ્યમાં સત્તા ગુણ, ઓલામાં સત્તા ગુણ, ઓલામાં સત્તા, એ સત્ગુણ નો વિસ્તાર, બધો સતનો વિસ્તાર છે એ સત્તા ગુણ. એટલે એ સત એટલે એ ઓલા બધા જુદા જુદા સત છે, જુદા જુદા સત નથી, એક સતનો વિસ્તાર છે. દ્રવ એક સત છે, સત્વનો વિસ્તાર છે એમ આવે છે. દ્રવ સદગુણ સત પર્યાય સત, ત્રણ સત એમ સત, સત્તા સત્વનો વિસ્તાર છે. સત્તાગુણ બધે વ્યાપેલો છે, એ સત્વ સત્વનો વિસ્તાર છે. છે એમ જ્ઞાન ગુણ છે, પર્યાય છે, છે છે એટલે એ બધું સ્વતંત્ર સત એક જુદું છે એવી યાત્રા નથી. પ્રગટ કરવા માટે છે આગમાં કઈ વિરોધ થોડો આવે છે. દર્શના બળે બધું બોલાય છે એટલે તત્વ એવું છે એવો અર્થ એનો નથી. પરદેશ ની અંદર કોણ આવે માટે આવું ક્ષેત્ર જોતું જ નથી. એ તો એમ છે કે આ ક્ષેત્ર નથી જોયું. બધા જાણીતા પરિચિત આખા કંપાઉન્ડ ના માણસો બધા એટલી લાગણી રાખે, એટલું પ્રેમ રાખે તો નથી જોતા. માળો ન જોતો, નક્ષત્ર બધાને એટલી લાગણી હતી. ઉપરી ચાલી વાળા બધા, નીચે વાળા બધા. આ કોકી છે એની બાર ધરે, ઉપર બાર ધરે, પરિચય બધા મન પણ છે. ત્રીજે વર્ષે ગયું ત્રણ, પછી આવતા જતા લેતા એટલી ન્યા થઈ. એટલે એટલામાં જેટલા માણસો મને જોઈ હોય બધાને બોલો નહી, કોઈ કોઈ હારે ક્યાંય બાજવા કે ટમટા કોઈ જાતનો કંઈ. કોઈ નાના છોકરાઓ બધા હોય ને હરખે, કોઈ ની હારે કઈ બાજવાનું કા કે કઈ હોય એ બધાને પેલેથી સ્વભાવ હોય કે
નહીં.
પાણી ભરવાનું ઉભી
રહ્યું
વારા ફરતી પાણી ભરવાનું. વારો આવે તો વચ્ચે કોઈ માથું મારી ગરી જાય તો મને બરાબર ક્યાંય ક્યાંય કોઈ બહુ બોલવું નહીં ચાલુ નહીં. પછી આમ હિંમત કઈ
જતી સદગુણ સહિત દેશે છે દેખાય છે, ક્વચિત અશુદ્ધ રૂપ ગુણો સહિત દેશે છે, અને ક્વચિત સહજ પર્યાયો સહિત દેશે છે, અને ક્વચિત અશુદ્ધ પર્યાયો સહિત દેશે છે. આ બધાથી સહિત હોવા છતાં પણ જે આ બધાથી રહિત છે એવા આ જીવ તત્વની સકળ અર્થની સિદ્ધિ માટે હું સદા નમું છું, ભાવું છું.
કોરા આત્મા આત્મા તરફ દ્રષ્ટિ કરે તો ગુણો વાળો દેખાય છે, ગુણો વાળો એને ગુણ ઉપર દ્રષ્ટિ કરે તો ગુણ વાળો દેખાય, જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો વાળો દેખાય છે, સદગુણો વાળો. પછી
અશુદ્ધ
એટલે અશુદ્ધ પર્યાય મળે એટલે ગુણ, એટલે અશુદ્ધ ગુણો ગુણો કઈ અશુદ્ધ થતા નથી, પણ પર્યાય અશુદ્ધ થાય છે ને એટલે એને ઉપચારથી અશુદ્ધ ગુણો કહેવામાં આવે છે. અશુદ્ધ ગુણ એટલે જાણે એ થઈ ગયો, રાગી થઈ ગયો, દુષિત થઈ ગયો, એવો બધો દેખાય છે. અનેક જાતના જાણે એમાં દુર્ગુણમાં માણસ કહે છે ને દુર્ગુણ એમ જાણે અશુદ્ધ ગુણો અશુદ્ધ ગુણો વાળો થઈ ગયો એવો દેખાય છે. એ જે નયથી જોવામાં આવે એ નયવાળો જીવ દેખાય છે. ગુણો વાળો સદગુણ સદગુણો વાળો દેખાય અને અશુદ્ધ ગુણો વાળો દેખાય. પર્યાય અશુદ્ધ થાય છે, ગુણો અશુદ્ધ નથી થતા, પણ પર્યાય શુદ્ધ થાય ને એટલે ઉપચારથી અવગુણ વાળો કહેવાય છે ને, જે આ અવગુણ છે એમ અશુદ્ધ ગુણો વાળો દેખાય છે. એવી નહીંથી જોવી તો એ કેમ એના ગુણ શુદ્ધ થઈ ગયા એવો દેખાય છે. વાસ્તવિક અંદર અનાદિઆનંદ ગુણો તો શુદ્ધ છે, પણ ગુણો કેમ અશુદ્ધ થઈ ગયા એવું દેખાય છે. જ્ઞાન દર્શન ચારિત્ર મિથ્યા ચારિત્ર મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન એટલે જાણે ગુણો જ કેમ મિથ્યા થઈ ગયા હોય એમ ઉપચારથી કહેવામાં આવે છે કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન મિથ્યા ચારિત્ર એ બધું મિથ્યા થઈ ગયું છે, એટલે બધું મિથ્યા જાણે વિપરીત થઈ ગયું હોય એવું દેખાય છે. જ્ઞાન તો ખોટું કહેવાય ને ચારિત્ર ને વિપરીત કહેવાય છે, એવી જાણે કેમ થઈ ગયું હોય એવું દેખાય છે. એ નહીંથી જોવે અશુદ્ધ નહીંથી જોવે તો અશુદ્ધ દેખાય છે, શુદ્ધ નહીંથી જોવે તો શુદ્ધ ગુણો દેખાય છે, જે નહીંથી જોવે એવું દેખાય છે. આ તો કારણ કે એમાં શુદ્ધતા ગુણો શુદ્ધતા પણ ભરી છે, અશુદ્ધતા પણ છે, અનાદિ આનંદ શુદ્ધ છે, વર્તમાનમાં અશુદ્ધ પર્યાયો થઈ પર્યાયો અશુદ્ધ એટલે એના ગુણો અશુદ્ધ એમ પણ કહેવાય છે. એને સહજ પર્યાયો કેમ હોય એનામાં સહજ પર્યાયો આત્માને કેમ પર્યાયો થતી હોય, જ્ઞાન જ્ઞાન રૂપે દર્શન રૂપે ચારિત્ર રૂપે એની જેમ કેમ શુદ્ધ પર્યાયો થતી હોય એવો દેખાય છે. શુદ્ધ પર્યાય તરફ જોયું તો શુદ્ધ પર્યાયો વાળો દેખાય છે, અશુદ્ધ પર્યાય વાળો જોવામાં આવે તો અશુદ્ધ પર્યાયો દેખાય છે. એવો આત્મા સદભૂત સદભૂત વ્યવહારથી જોવામાં આવે તો શુદ્ધ પર્યાય વાળો દેખાય છે. એમાં આત્મા તરફ જાણે સહજ પર્યાય હોત અને અસદભૂત વ્યવહારથી જોવામાં આવે તો એવો દેખાય છે, એમાં રાગી થઈ ગયો, દ્વેષી થઈ ગયો, ક્રોધી થઈ ગયો એવો દેખાય છે. એ આત્મા અનેક રીતેથી દેખાય છે. અશુદ્ધ પર્યાય તરફ જોયો તો અશુદ્ધ પર્યાય દેખાય, કારણ અનાદિ આનંદ આત્મા શુદ્ધ દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે, બાકી પર્યાય અપેક્ષાએ તો અશુદ્ધ થયું છે. અશુદ્ધતા દેખાય, અશુદ્ધ તરફ જોવે તો અશુદ્ધ દેખાય છે, પણ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરે તો દ્રવ્યમાં કઈ અશુદ્ધતા અપેક્ષી ગઈ નથી, માટે દ્રવ્ય અપેક્ષાએ શુદ્ધ છે. ના ગુણો પણ શુદ્ધ છે, પણ પર્યાય અશુદ્ધ એટલે ગુણોને પણ અશુદ્ધ કહેવાય છે. ગુણના ભેદ દ્રષ્ટિએ જોવે તો ગુણનો ભેદ દેખાય છે, બધો એક અખંડ આત્મા ઉપર જોવે તો અખંડ દેખાય છે, એટલે જે દ્રષ્ટિએ જોવે એવું દેખાય. માટે આત્મા એ બધાને એ બધા ભેદને ગૌણ કરીને એક તત્વ ઉપર દ્રષ્ટિ કરે છે, એનાથી રહી શકે છે. એટલે દ્રવ દ્રષ્ટિથી જોવામાં આવે તો એક જીવ તત્વની મારી સિદ્ધિને માટે સકળ અર્થની સિદ્ધિ માટે અને પ્રયોજનની સિદ્ધિ થાય છે, સુખની પ્રાપ્તિ માટે એની અંદરમાં જે ગુણો ભર્યા છે ગુણની સંપૂર્ણ પર્યાયો પ્રગટવા માટે શુદ્ધ પર્યાયો પ્રગટવા માટે હું મારા પ્રયોજનની સિદ્ધિ માટે બધાથી રહિત હું એક ચૈતન્ય તત્વને ભાવું છું ને મનું છું, આ બધા ભેદભાવો મારામાં નથી એમ હું દ્રષ્ટિ કરીને એક એક ચૈતન્ય તત્વને ગ્રહણ કરું છું, આ બુદ્ધાને ગૌણ કરું છું. બધાથી રહિત એટલે બધું નથી એમ નહીં, પણ એ દ્રવ દ્રષ્ટિને મુખ્ય કરું છું કે જાણે બધું મારામાં નથી અને એ તત્વ જ મારામાં છે, ચૈતન્ય શુદ્ધાત્મા બધાને ગૌણ કરી દઉં છું. એવી ચૈતન્ય તત્વને મુખ્ય કરીને હું સદા એક ચૈતન્ય તત્વને ભાવું છું, નમું છું, એની જ ભાવના કરું છું, એને જ નમસ્કાર કરું છું. બીજા બધા ભેદભાવોને ગૌણ અશુદ્ધતા અને ભેદભાવોને ગૌણ કરીને એ ચૈતન તત્વને શુદ્ધ અર્થની સિદ્ધિ માટે એને ભાવું છું, એને નમું છું, એની ભાવના કર્યા કરું છું, એ તરફનો પ્રયાસ કર્યા કરું છું, બધું એને જ જોઉં છું. આત્મા તો ચારે બાજુથી જોવે તો એ અનેક પ્રકારનો દેખાય છે, પણ મૂળ વસ્તુ તો એક જ પ્રકારની છે. ગાથા કઈ છે, સ્વાભાવિક દેખાય, અને બધા ગુણોના ભેદ દેખાય, મતિ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન, અવધિ જ્ઞાન, આ ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, એ બધા ભેદો દેખાય. પણ અંદર પણ એ બધા પર્યાયના નિરપેક્ષ, સ્વપરાપેક્ષ છે, એ બધા પર્યાયના ભેદ છે. એક નિરપેક્ષ છે, અને બીજા સ્વ અને પરની અપેક્ષા વાળી પર્યાય છે. એટલે સહજ પોતે સહજ પારિણામિક ભાવ રૂપે છે, અનાદિ અનંત. કોઈ વાર સહજ પર્યાય રૂપ લે, સહજ પરિણામિક ભાવ રૂપે છે. પણ સહજમાં શુદ્ધ પર્યાય લેવે, સહજ પરિણામિક ભાવ રૂપે છે. કોઈ વાર સહજ પર્યાય રૂપ દેખાય, સહજ પર્યાય લીધી છે ને, અનાદિ અનંત. જીવ તત્વને હું ગ્રહણ કરું છું, નમો છું, ભાવું છું, આ બધા ભેદોને ગ્રહણ કરી દઉં છું. મતિ જ્ઞાને, શ્રુતિ જ્ઞાને, અવધિ જ્ઞાને, આ દર્શનને બધા ભેદોને ગૌણ કરી દઉં છું. અને આ વિભાવ પર્યાય શુદ્ધતાના ભેદોને ગૌણ કરી દઉં, ભેદભાવ છે ગુણ, મતિ જ્ઞાન, શ્રુતિ જ્ઞાન, એ જ્ઞાનના ભેદો છે, આ દર્શનના ભેદો છે. અને બધા ભેદને ગૌણ કરું છું, વિભાવ પર્યાયોને ગૌણ કરું છું, બધાને ગૌણ કરું છું, શુદ્ધ પર્યાયોને પણ ગૌણ કરું છું, બધાને ગૌણ કરું છું. એ કોઈ પણ ભેદભાવ નહીં, એક અખંડ ચૈતન્ય તત્વને ગ્રહણ કરું છું, મારી સકળ સિદ્ધિને અર્થે એક દ્રષ્ટિની મુખ્યતા કરીને બીજું બધું ગ્રહણ કરી દઉં છું. પણ એટલે વસ્તુમાંથી વયું નથી જતું, એ તો પ્રયોજનની સિદ્ધિને માટે, કે એક મુખ્ય કરીને મારે સાધના સાધવી છે, એમાં જે શુદ્ધતા ભરી છે એ મારે પ્રગટ કરવી છે. એ શુદ્ધતાને પ્રગટ, અશુદ્ધતાને કાઢીને એક શુદ્ધતા જે મૂળ તત્વમાં ભરી છે એ શુદ્ધતાને મારે પ્રગટ કરવી છે, એટલે બધાને હું ગૌણ કરી દઉં છું. અને એ બધાથી હું રહીત છું, રહીત એટલે એમાં છે તો ખરે, પણ હું દ્રષ્ટિમાંથી કાઢી એક એને મુખ્ય કરું છું, મારી પ્રયોજનની સિદ્ધિને માટે કરું છું. પાણી નિર્મળ છે, પાણીને નિર્મળ કરવાને માટે, પાણી મલિન છે એ વાતને ગૌણ કરીને પાણીને નિર્મળ જ કરવું છે. હવે નિર્મળ કઈ રીતે થાય, એ નિર્મળતાનો ઉપાય કરું છું. મલિન છે, મલિન છે એ વાતને મૂકી દઉં છું, નિર્મળતા પ્રગટ કરી છે એ વાતને ગૌણ કરી દઉં છું. એ વાતને એ દ્રષ્ટિ ઉઠાવીને નિર્મળતા છે એ નિર્મળતાને પ્રગટ કરવી છે. સ્થાતિક નિર્મળ છે, સ્થાતિક નિર્મળ છે એની નિર્મળતાને પ્રગટતામાં લાવવા બધું ગૌણ કરવું છે. એ છે એ મારા ધ્યાનમાં છે, પણ એ વાતને ગૌણ છોડી દઉં છું. જે છે એમાં એને મારે પ્રગટ કરવું છે, જે છે એને બહાર લાવવું છે. હું તો નિર્મળ છું, હું નિર્મળતાને પ્રગટ કરું છું. નિર્મળતાને ગ્રહણ કરું તો નિર્મળતા પ્રગટ થાય ને. અશુદ્ધ છે, અશુદ્ધ છે, અશુદ્ધ છે એમ કર્યા કરે તો એમાંથી નિર્મળતા નથી આવતી. નિર્મળતા છે એમાંથી નિર્મળતા આવે છે, માટે નિર્મળતાને ગ્રહણ કરી એને એ જાતનો પ્રયાસ કરું છું. કોઈ વસ્તુ પાણીમાં પડી હોય તો એ પાણીમાં પડી છે, પાણીમાં પડી છે, પાણીમાં પડી છે, એ દ્રષ્ટિ છોડી દઉં છું. એ પાણીમાં પડેલી વસ્તુ તો એમને પડી છે, એને મારે બહાર લાવવી છે, માટે બહાર લાવવાનો પ્રયત્ન કરું છું. કે એ તો વસ્તુ તો એમને જ છે, વસ્તુ એમને જ છે, એ દ્રષ્ટિ મારી એની ઉપર છે, વસ્તુ ઉપર, એ વસ્તુને બહાર લાવવા પ્રયત્ન. એ ડૂબેલી 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 છે એમ કર્યા કરે તો શું થાય, એ ડૂબેલી જ રહે, કઈ કાર્ય ન થાય. ડૂબેલી 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 એમને જ્ઞાનમાં એમને ડૂબેલી 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 છે, પણ વસ્તુ એમને છે. એ વસ્તુ પર દ્રષ્ટિ કરીને બીજી બધી ગૌણ કરીને એ વસ્તુને કેવી રીતે હાથમાં લેવી એને હું એનો પ્રયત્ન કરું છું. એ વસ્તુ ઉપર દ્રષ્ટિ કરી એ વસ્તુને કેવી રીતે બહાર લાવી, અંદર વસ્તુ તો એમને છે. ડૂબેલી ડૂબેલી એને ગૌણ કરી દઉં છું. ધ્યાનમાં છે એટલે બહાર લાવવા પ્રયત્ન કરું છું, કોઈ કઈ ડૂબેલી છે પણ એ તો એમને જ છે, કઈ થયું જ નથી, કઈ થયું જ નથી, કઈ થયું જ નથી. એમને એમ કર્યા કરે તો બહાર ક્યાંથી આવે? એમ કર્યા કરે કે કઈ થયું જ નથી, વસ્તુ તો એમને છે, એમને છે, એમને છે. એમ કર્યા કરવાથી કઈ બહાર ન આવે, બહાર લાવવાનો પ્રયોગ કરવો પડે. ડૂબેલી છે બધું ધ્યાન રાખવું પડે. કોઈ એમ કે આત્મા શુદ્ધ છે, આત્મા કઈ છે, આત્મા શુદ્ધ છે. શુદ્ધ છે, શુદ્ધ છે, પણ એને બહાર પ્રગટ કરવું છે, એમ બે રીતે જોવાનું હોય છે.
પંદરમી ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે, બહુ વિભાગ હોવા છતાં પણ સહજ પરમ તત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે, એવો આ શુદ્ધ દ્રષ્ટિવાળો પુરુષ સમયસારથી અન્ય કાંઈ નથી એમ માનીને શીઘ્ર પરમ શિવકી સુધીનો વલ્લભ થાય છે.
છતાં અનાદિનો વિભાવમાં જ પડેલો છું, વિભાવ બહુ દેખાય, ચારે બાજુ વિભાવ વિભાવ દેખાય, અશુદ્ધ અશુદ્ધ દેખાય. આટલો બધો વિભાવ છે, એમાંથી સહજતત્વ કઈ રીતે ગ્રહણ કરો? ચારે બાજુ વિકલ્પ ના મોટી મોટી ઝાડ દેખાય, વિકલ્પ પથરાયેલા દેખાય ચારે બાજુ, જ્યાં જેવું ત્યાં વિકલ્પ, ચારે બાજુ વિકલ્પ. ગમે એ જાતના બધા ભાવો કરે, સુભાષ બધા ભાવોમાં વિકલ્પ વિકલ્પ દેખાય. બહુ વિભાવ હોવા છતાં અને અશુભમાં આ બધામાં રસ ને સ્થિતિ થી ભરેલા અનુભાગ ને બધું ચારે એક વિભાવ વિભાવ દેખાય. બહુ વિભાવ હોવા છતાં અભ્યાસમાં જે સહજ પરમ તત્વ ના દેન છે એનો અભ્યાસ કરવાથી કે આ વિભાવ હોવા છતાં હું તો અંદર શુદ્ધાત્મા એવો ને એવો છું, સહજ શુદ્ધાત્મા હું તો એવો ને એવો છું, મારામાં કઈ આ વિભાવ પેસી ગયા નથી. અનંત કાળ ગયો તો મારા વિભાવમાં એક અંશ પણ અંદર મારા અંતર મૂળમાં વિભાવ પેઠો જ નથી. એવો વારંવાર અભ્યાસ કરે, એવી રીતે સહજ તત્વને ઓળખે, વારંવાર અભ્યાસ કરે, મારાની અંદર મૂળ તત્વની અંદર કઈ થયું નથી એમ વારંવાર સહજ તત્વનો અભ્યાસ કરે કે હું તો અનાદિ સહજ તત્વ એવું ને એવું છું, એનો અભ્યાસ કરવાથી પ્રવીણ છે એવો પ્રવીણતા વાળો, એની તીક્ષ્ણ બુદ્ધિ એવી હોશિયારી વાળી, એની બુદ્ધિ ચતુર બુદ્ધિ છે, પ્રવીણ ચતુરતાથી પોતાના આત્માને જે ગ્રહણ કરી દે છે સહજ તત્વને, કે આ બહુ વિભાવના મોટા ઝાડ છે પથરી, એમાં હું તો અંદર સહજ તત્વ એવો ને એવો છું એમ ચતુરાઈથી પોતાના સહજ તત્વનો અભ્યાસ કરે છે, પોતાના તીક્ષ્ણ બુદ્ધિથી ઝીણો થઈને એકદમ સહજ તત્વને ઓળખી લે છે, એવો ધીર બુદ્ધિ વાળો અંતરમાં જઈને ઊંડાણમાં જઈને પોતાના સહજ તત્વનો અભ્યાસ કરે છે, એવો પ્રવીણ બુદ્ધિ વાળો સ્થિર પ્રગટ થઈ છે. શુદ્ધાત્માના દેન છે એની ઉપર જેને શુદ્ધ દ્રષ્ટિ પ્રગટ કરી છે, શુદ્ધ દ્રષ્ટિ મૂકી દીધી છે કે હું તો શુદ્ધાત્મા જ છું એમ પોતે પોતાને ગ્રહણ કરી લીધો છે. બધા ઝાઝા અંદર કાચના કટકામાંથી અંદર એક હીરો હોય, હીરાને ગ્રહણ કરી લીધો છે, એના તેજથી જોઈ લીધું છે કે આ હીરો છે. પેલા કાચના કટકા બહુ તેજ મરતા હોય તો કે અંદર હીરો જે છે આ તો બધા ખોટું છે, સાચો હીરો જેને ગ્રહણ કરી લીધો છે. કેટલા અંદર થોડા કાચના કટકા હોય એમાંથી સાચો હીરો જેને ગ્રહણ કરી લીધો છે. કળો પુરુષ સમયસાર થી બીજું કઈ છે નહીં, હું સમયસાર સ્વરૂપ આત્મા, એના સિવાય બીજું કઈ મારામાં છે જ નહીં, એવો પુરુષ એવી દ્રષ્ટિ જેને પ્રગટ થઈ છે તેને મુક્તિ પર્યાય કઈ નથી. શીઘ્ર શીઘ્ર આવ્યું ને એકદમ ઉતાવળ થી, એકદમ ઉતાવળ થી એને મુક્તિ ની પર્યાય પ્રગટ થાય છે, એને વાર લાગતી નથી. બધાની વિભાવની વચ્ચે કેટલો મેલ હોય, કેટલા કાચના કટકા હોય ચળકતા, એની અંદર એક હીરો છે ચૈતન્ય તત્વ હીરો, એને ગ્રહણ કરી લે છે, એવો ચતુર છે. કેટલા વિભાવની ઝાડ, બહુ વિભાવ છે, એમાં બધા દેખાવો મોટા મોટા બધા હોય, પ્રશસ્ત ભાવના ને બધા મંદ કષાયોના, એવા બધા શુભ ક્રિયાઓના ને એવા બધા દેખાવો મોટા મોટા હોય, એની અંદરથી જે સહજ તત્વ, જે એક નાયક તત્વ છે એને ગ્રહણ કરી લે છે. બધા જ્ઞાન દેખાય, ક્ષોભસમ કેટલા દેખાય, મતિ જ્ઞાન સુખના એવા બધા બધું મોટું મોટું દેખાય, એની અંદર બધી બહારની ક્રિયાઓ દેખાય, શુભ ભાવના આચરણ દેખાય, પંચ મહાવ્રત ને અણુવ્રત ને વ્યવહાર શ્રદ્ધા, કોઈનો ડગાયો ડગી નહીં એવું એવું દર્શન, એવી શ્રદ્ધા હોય, એવી ચારિત્ર હોય, એવા જ્ઞાન હોય, એની વચ્ચે બધું હોય ને વચ્ચેથી જે સહજ નાયક તત્વ છે એને ગ્રહણ કરી લે છે શુભ ભાવોમાંથી અને અશુભ ભાવો. અશુભ ભાવ બધો મેલ પાથરેલો છે, બધા કાચના બધા ચળકતા કટકા છે, એની વચ્ચેથી ચૈતન્ય હીરાને જે ગ્રહણ કરી લે છે કે આ મૂળ સહજ સહજ જ્ઞાન આમાં ભરેલું છે, સહજ દર્શન અને સહજ ચારિત્ર, મારા આત્મામાં જ્ઞાન, આત્મામાં દર્શન, આત્મામાં ચારિત્ર, બધું આ આત્મામાં આ હીરો ચૈતન્ય હીરો છે એમાં બધું ભરેલું છે. આ તો શુભ ભાવો છે એમ બધાની વચ્ચેથી એક ચૈતન્ય તત્વને જે ચતુર છે એ ગ્રહણ કરી લે છે. અને એવી રીતે જે સાચા સત્પુરુષો એને ઓળખી લે છે કે આત્માની સહજ તત્વની વાત કોણ કરે છે અને સહજ તત્વ કોને પ્રગટ થયું છે, એ બધામાંથી સત્પુરુષને ઓળખી લઈને આ સહજ તત્વને ઓળખી લે છે. જે ચતુર છે, ચતુર્બુદ્ધિ વાળો છે, એવો અંદરમાંથી જિજ્ઞાસુ ખરી જેને લાગી છે એ એને ગ્રહણ કરી લે છે. બધાની વચ્ચેથી ઓળખી લે છે કે આ સાચા સત્પુરુષ છે, આ સાચા ભાવલિંગ મુનિ છે, આ સાચા શ્રાવક છે. એ બધાની બધી પાથરેલા શુભ ભાવો હોય તો પણ એમાંથી આ શુદ્ધ પરિણતિ વાળાને ઓળખી લઈને અંદર શુદ્ધ શુદ્ધાત્માને ઓળખી લે છે. હીરો છે એ હીરો સાચો હીરો છે. આ નથી લાગતી પછી એ જેમ અનંતકાળ ગયો એમાં અભ્યાસ કરતા અનંતકાળ જતો નથી. આ તો પોતાનું તત્વ છે સહજ, પોતાને ઘેર આવી એકદમ ઉતાવળથી આવી જાય છે. ગાયું જેમ પોતાને ઘરે આવે તો ઉતાવળથી આવે, એમાં પોતાનું ઘર જે આવ્યું સહજ તત્વ ને એમાં એકદમ શીઘ્ર પોતાને પોતાનો સ્વભાવ કરી.